એકત્ર શ્રુતિ સંવાદમાં આપણું સ્વાગત છે. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. આજે આપણે ભાષાની એક ઘણી રસપ્રદ ક્ષમતા વિશે વાત કરવાના છીએ. આપણે જે શબ્દો વાપરીએ છીએ એનો એક સીધો અર્થ તો હોય જ છે, પણ ક્યારેક એ શબ્દો ઘણું બધું એવું કહી જાય છે જે સીધે સીધું ન દેખાય. કોઈક ઇશારો, કોઈક છૂપો ભાવ, આ કેવી રીતે બને છે?
હા, બિલકુલ. આજ તો ભાષાનો જાદુ છે એમ કહી શકાય. જો આપણા ભારતીય કાવ્યશાસ્ત્રમાં આને સમજવા માટે શબ્દશક્તિનો ખ્યાલ છે, એટલે કે શબ્દમાં રહેલી અર્થને પ્રગટ કરવાની શક્તિ. એમાં મુખ્યત્વે ત્રણ શક્તિઓ ગણવામાં આવે છે, અભિધા, લક્ષણા અને વ્યંજના. અને આજે આપણે જે ત્રીજી શક્તિ છે, વ્યંજના, એના પર ખાસ ધ્યાન આપવાના છીએ, કારણ કે એ સૌથી વધુ સૂક્ષ્મ અને મને લાગે છે સૌથી રસપ્રદ પણ છે.
બરાબર, વ્યંજના. પણ એને સરખી રીતે સમજતા પહેલાં તમે જે બીજી બે શક્તિઓ કહી, અભિધા અને લક્ષણા, એ શું છે, એમનું કામ શું, એ જરા ટૂંકમાં કહેશો?
હા, ચોક્કસ. એ પાયો સમજવો જરૂરી છે. તો જુઓ, અભિધા એટલે શબ્દનો પહેલો, મુખ્ય અને બધા દ્વારા સ્વીકારાયેલો અર્થ, જેને આપણે સાધારણ રીતે ડિક્શનરી મિનિંગ કહીએ ને, એ સમાજમાં પરંપરાથી જે નક્કી થયો હોય. જેમ કે ઘોડો કહીએ એટલે તરત એક ચોક્કસ પ્રાણી નજર સામે આવે. બસ, આ કામ અભિધાનું.
ઠીક છે, સીધો સરળ અર્થ.
હા, પણ ઘણીવાર એવું બને કે વાક્યમાં શબ્દનો આ મુખ્ય અર્થ બંધબેસતો ન લાગે, એમાં કંઈક ખૂટતું લાગે અથવા તો અર્થ જ ન નીકળે. કાવ્યશાસ્ત્રની ભાષામાં આને કહેવાય મુખ્યાર્થ બાદ, એટલે કે મુખ્ય અર્થમાં બાધા આવી.
અચ્છા, મુખ્યાર્થ બાદ.
હા, ત્યારે પછી લક્ષણા શક્તિ કામે લાગે. એ શું કરે, એ મુખ્ય અર્થ સાથે જોડાયેલો હોય એવો કોઈ બીજો અર્થ જે વાક્યમાં બંધ બેસતો હોય એ આપે. દાખલા તરીકે કોઈ કે આખો વર્ગ હસ્યો. હવે વર્ગ એટલે કે ઓરડો તો ન હસે.
હા, બરાબર.
એટલે અહીં વર્ગનો અર્થ વર્ગમાં બેઠેલા વિદ્યાર્થીઓ એવો લેવો પડે. આ અર્થ લક્ષણાથી મળ્યો. અથવા પેલું જાણીતું ઉદાહરણ, ગંગા પર ગામડું છે.
હા, એ સાંભળ્યું છે.
ગામડું કંઈ નદીના પાણી પર તો ન હોય, એટલે ગંગા, એટલે ગંગાનો કિનારો. આ કિનારો અર્થ લક્ષણાથી આવ્યો, કારણ કે મુખ્ય અર્થમાં બાધા હતી.
સમજાયું. એટલે અભિધા એટલે સીધો સ્વીકૃત અર્થ, અને લક્ષણા એટલે જ્યારે સીધો અર્થ ન ચાલે ત્યારે લેવાતો બીજો સુસંગત અર્થ. તો હવે વ્યંજના પર આવીએ. આ બંનેથી એ કઈ રીતે જુદી, એનું શું કામ છે?
સરસ. વ્યંજના ત્યાંથી શરૂ થાય છે જ્યાં પેલી બંને શક્તિઓ, અભિધા અને લક્ષણા, પોતપોતાનું કામ પતાવીને અટકી જાય છે, વિરામ પામે છે. આચાર્ય વિશ્વનાથ એમના સાહિત્ય દર્પણ ગ્રંથમાં બહુ સરસ રીતે કહે છે કે અભિધા અને લક્ષણા પોતાનો અર્થ આપી દે પછી પણ જે શક્તિ વડે કોઈ અન્ય જ, કંઈક વિશેષ જ અર્થ સમજાય, એ શક્તિ એટલે વ્યંજના.
એટલે આ કંઈક વધારાનું છે.
હા, અને મહત્વનું એ છે કે આ વ્યંજના એટલે કે આ ત્રીજો સૂચિત અર્થ, એ માત્ર શબ્દમાંથી જ નીકળે એવું નથી, એ અર્થમાંથી પણ નીકળી શકે છે. મતલબ જે વાચાર્થ અભિધાનનો અર્થ કે લક્ષ્યાર્થ લક્ષણાનો અર્થ આપણને મળ્યો, એ અર્થ પોતે પણ કોઈ બીજા ઊંડા અર્થ તરફ ઇશારો કરી શકે છે. એટલે વ્યંજના શાબ્દી પણ હોય અને આર્થી પણ હોય, પણ આખરે એ શબ્દ સાથે જોડાયેલી હોવાથી એને શબ્દશક્તિ જ ગણવામાં આવે છે.
અચ્છા, એટલે કે વાતનો સીધો કે લાક્ષણિક મતલબ સમજાયા પછી પણ એમ લાગે કે હજી કંઈક બીજું કહેવાયું છે, પડદા પાછળ જાણે કંઈક છે, એને વ્યંજના સામે લાવે. આ ખરેખર રસપ્રદ લાગે છે, પણ આ બધું થોડું થિયોરેટિકલ જેવું લાગે. કોઈ ઉદાહરણ હોય તો કદાચ વધારે સ્પષ્ટ થાય.
ચોક્કસ, ઉદાહરણથી જ બરાબર સમજાશે. આપણે કાલિદાસના કુમાર સંભવમમાંથી એક બહુ જાણીતું ઉદાહરણ લઈએ. પ્રસંગ એવો છે કે દેવર્ષિ નારદ હિમાલયના ઘરે આવ્યા છે અને ભગવાન શિવ વિશે વાત કરે છે, શિવના ગુણગાન ગાય છે. હવે હિમાલયની પુત્રી પાર્વતી, જે શિવને મનોમન ચાહે છે, એ ત્યાં જ પિતાની બાજુમાં ઊભી છે. જેવી એ શિવનું નામ અને એમની વાત સાંભળે છે, એ શરમાઈ જાય છે. શરમથી એનું માથું નીચું નમી જાય છે અને પોતાના હાથમાં રમવા માટે રાખેલું કમળનું ફૂલ હતું એની પાંખડીઓ ગણવા માંડે છે.
બરાબર, આ દ્રશ્ય નજર સામે આવે છે. આનો સીધો અર્થ તો એ જ થયો કે પાર્વતી કમળની પાંદડીઓ ગણે છે, દેખીતી ક્રિયા છે.
બિલકુલ. આ થયો વાચ્યાર્થ, જે આપણને અભિધા શક્તિથી સીધો સમજાયો. અહીંયા મુખ્ય અર્થમાં કોઈ બાધા નથી, એટલે લક્ષણાની જરૂર જ નથી.
હા, એ તો બરાબર બેસે છે.
પણ શું વાત અહીં પૂરી થઈ જાય? શું કવિ ખાલી એટલું જ કહેવા માંગે છે કે પાર્વતી પાંદરા ગણે છે? ના, આ પાંદરા ગણવાની ક્રિયા છે ને, એની પાછળ એક બહુ ઊંડો ભાવ છુપાયો છે. શિવનું નામ કાને પડતા જ પાર્વતીના મનમાં જે લજ્જા ઉત્પન્ન થઈ, જે સંકોચ થયો, જે પૂર્વનો અનુરાગ હતો એ જાગી ઉઠ્યો, એ બધો ભાવ આ પાંદરા ગણવાની ક્રિયા દ્વારા સૂચવાઈ રહ્યો છે. આ જે સૂચિત અર્થ છે, લજ્જા, સંકોચ, અનુરાગ, એ છે વ્યંગ્યાર્થ.
અચ્છા.
અને જે શક્તિ દ્વારા આ વ્યંગ્યાર્થ આપણા સુધી પહોંચ્યો, એ શક્તિ એટલે વ્યંજના. જુઓ, અહીં વાચ્યાર્થ પાન ગણવા અને વ્યંગ્યાર્થ લજ્જા બંને સાથે જ છે.
વાહ, આ તો અદ્ભુત છે. મતલબ એક બાહ્ય ક્રિયા દ્વારા આંતરિક મનોભાવ વ્યક્ત થયો અને એ પકડાયો વ્યંજનાથી. આ ખરેખર ભાષાની તાકાત બતાવે છે. બીજું કોઈ ઉદાહરણ કદાચ આપણા આધુનિક સાહિત્યમાંથી?
હા, જરૂર. આપણા જાણીતા કવિ સુંદરમની બહુ પ્રસિદ્ધ પંક્તિઓ છે, જે કહે છે, છતાં જાણું મારી ધરતી પર ક્યાંકે સવિતા સદા જાગે ને ભો નહીં તિમિરનો છે દિલ પિતા.
હા, આ પંક્તિઓ જાણીતી છે.
અહીં સવિતા એટલે સૂર્ય અને તિમિર એટલે અંધારું. તો આનો સીધો વાચ્ય અર્થ શું થાય? કવિ કહે છે કે મને ખાતરી છે કે મારી આ પૃથ્વી પર ક્યાંક ને ક્યાંક તો સૂર્ય હંમેશા પ્રકાશતો જ હોય છે, એટલે હે પિતા ઈશ્વર, મારા દિલમાં અંધકારનો ભય નથી. આશાવાદની વાત છે.
બરાબર, આશાવાદ.
પણ શું કવિ અહીં ખાલી ભૌગોલિક સૂર્ય અને રાતના અંધકારની જ વાત કરી રહ્યા છે?
ના, એવું તો નથી લાગતું.
બરાબર, અહીં એનાથી ઘણું વધારે સૂચવાય છે. સૂર્યનો પ્રકાશ એ અહીં જ્ઞાનનો, સંસ્કૃતિનો, દૈવી શક્તિઓનો પ્રકાશ છે, અને અંધકાર એ અજ્ઞાન, સંસ્કૃતિનો નાશ, આસુરી વૃત્તિઓનું પ્રતીક છે. કવિ ખરેખર તો એમ કહેવા માંગે છે કે ભલે ગમે તેટલું ખરાબ દેખાતું હોય, પણ શુભ તત્વોનો, જ્ઞાનનો, સંસ્કૃતિનો પ્રકાશ ક્યારે સંપૂર્ણપણે ઉલવાઈ જતો નથી, એ ક્યાંક ને ક્યાંક તો જાગતો જ રહે છે. આ જે સાંસ્કૃતિક અને આધ્યાત્મિક સંઘર્ષ અને એમાં ટકી રહેલા આશાવાદનો જે ધ્વનિ છે, જે સૂચન છે, તે વ્યંગ્યાર્થ છે, અને એ વ્યંજના દ્વારા પ્રગટ થાય છે.
પણ પેલો પ્રશ્ન હજી મનમાં આવે છે. લક્ષણામાં પણ આપણે મુખ્ય અર્થ છોડીને બીજો અર્થ લઈએ, વ્યંજનામાં પણ મુખ્ય અર્થની સાથે કે પછી કોઈ સૂચિત અર્થ પકડીએ, તો આ બંને વચ્ચેની પાકી ભેદરેખા કઈ? ક્યારે લક્ષણા કામ કરે છે અને ક્યારે વ્યંજના? એમાં ગૂંચવાડો ન થાય.
હા, આ ખૂબ જ મહત્વનો ને થોડો ટેકનિકલ મુદ્દો છે. કાવ્યશાસ્ત્રીઓએ આના પર બહુ વિચાર કર્યો છે. મુખ્ય તફાવત આ યાદ રાખવાનો, લક્ષણા શક્તિ ત્યારે જ કામમાં આવે જ્યારે મુખ્યાર્થ બાદ હોય, એટલે કે સીધો અર્થ બંધ બેસતો જ ન હોય. જેમ કે ગંગા પર ગામડું, સીધો અર્થ ચાલે જ નહીં.
બરાબર, મુખ્યાર્થ બાદ જરૂરી છે લક્ષણા માટે.
હા, જ્યારે વ્યંજના માટે આવો મુખ્યાર્થ બાદ જરૂરી નથી. આપણે પાર્વતીવાળા ઉદાહરણમાં જોયું, પાર્વતી પાન ગણે છે એ વાચ્યાર્થ બિલકુલ બરાબર છે, એમાં કોઈ બાધા નથી. છતાં પણ એની સાથે સાથે જ લજ્જાનો વ્યંગ્યાર્થ પણ પ્રગટ થાય છે. એટલે વ્યંજના વાચ્યાર્થની સાથે રહીને પણ કામ કરી શકે છે, એ મુખ્યાર્થ બાદ પર નિર્ભર નથી.
અચ્છા, આ એક મોટો ફરક થયો.
બીજો એક મહત્વનો ભેદ પણ છે. લક્ષણા શા માટે વાપરવામાં આવી, એની પાછળ કોઈક ને કોઈક પ્રયોજન એટલે કે હેતુ હોય છે. જેમ કે ગંગા પર ગામડુંમાં ગંગાનો કિનારો એવો લક્ષ્યાર્થ લીધો. શા માટે? શું કહેવા માટે?
કદાચ એમ કે કિનારો પવિત્ર છે, ઠંડો છે.
બરાબર. આ જે કિનારા પર રહેલી શીતળતા અને પવિત્રતા સૂચવવી, એ જેનું પ્રયોજન હતું. હવે મુદ્દાની વાત એ છે કે આ જે પ્રયોજન છે, શીતળતા અને પવિત્રતાનો ભાવ, એ ભાવ પોતે કઈ શક્તિથી સમજાયો?
ઓહ, એ તો વ્યંજનાથી જ સમજાયો ને.
બિલકુલ. એટલે કાવ્યશાસ્ત્રીઓ કહે છે કે લક્ષણાનું જે ફળ છે, જે પ્રયોજન છે, એની પ્રતીતિ પણ વ્યંજનાથી જ થાય છે. એટલે એમ કહી શકાય કે લક્ષણા જ્યાં પોતાનું કામ પૂરું કરે છે, વ્યંજના ત્યાંથી એના હેતુને અને બીજા સૂક્ષ્મ અર્થોને પણ પ્રગટ કરે છે. આ રીતે વ્યંજના લક્ષણા કરતાં વધારે વ્યાપક અને વધારે ઊંડી શક્તિ છે.
એટલે લક્ષણા એક પ્રકારની જરૂરિયાત છે જ્યારે સીધો અર્થ ન ચાલે, અને વ્યંજના એ અર્થની ઉપરનો એક વધારાનો સૂક્ષ્મ સ્તર છે જે ભાવ કે ઇશારો ઉમેરે છે, પછી ભલે સીધો અર્થ ચાલતો હોય કે ન હોય. બરાબર?
હા, લગભગ એમ જ. શરૂઆતમાં આ ભેદ થોડો ઝીણો લાગે કારણ કે આપણે રોજિંદા વ્યવહારમાં આટલું પૃથ્થકરણ નથી કરતા હોતા, પણ જ્યારે કવિતા કે ગહન સાહિત્ય સમજવું હોય ત્યારે આ ભેદ જાણવો ઉપયોગી થાય. લક્ષણા અર્થને સુસંગત બનાવે, વ્યંજના અર્થને ગહનતા, સુંદરતા અને ચમક આપે.
ઠીક છે. હવે બીજો એક સવાલ મનમાં આવે છે. તમે કહ્યું કે વ્યંજના શબ્દ અને અર્થમાં રહેલી શક્તિ છે, તો શું એનો અર્થ એ કે જે કોઈ વ્યક્તિ ભાષા જાણતી હોય, શબ્દોના અર્થ જાણતી હોય, એ દરેક વ્યક્તિ આ વ્યંગ્યાર્થને સમજી શકે, કે પછી એના માટે કંઈક ખાસ આવડત જોઈએ?
આ પણ એટલો જ અગત્યનો સવાલ છે અને આચાર્યોનો જવાબ સ્પષ્ટ છે. ના, ફક્ત ભાષાનું જ્ઞાન હોવું કે ડિક્શનરીના અર્થ આવડવા એ વ્યંગ્યાર્થ સમજવા માટે પૂરતું નથી. ધ્વન્યાલોક જેવા મહાન ગ્રંથોમાં સ્પષ્ટ કહ્યું છે કે વ્યંગ્યાર્થ તો ફક્ત કાવ્યાર્થ તત્વજ્ઞ, એટલે કે જે કાવ્યના અર્થના મૂળ તત્વને, એના મર્મને જાણતો હોય, એના દ્વારા જ સમજાય છે. આવા જે રસિક, સંવેદનશીલ અને જાણકાર વાચક કે શ્રોતા હોય, એમને કાવ્યશાસ્ત્રમાં સહૃદય કહ્યા છે.
સહૃદય એટલે સરખા હૃદયવાળો, કવિ જેવું હૃદય ધરાવનાર.
હા, એવો અર્થ કરી શકાય, જેના હૃદયમાં કવિના ભાવો સાથે તાલ મિલાવવાની ક્ષમતા હોય.
પણ આ સહૃદયવાળી વાત એ થોડી એમ નથી કહેતી કે કવિતાનો જે અસલી આનંદ છે, જે ગર્ભિત અર્થ છે, એ તો બસ અમુક ખાસ લોકો જ માણી શકે, જાણે કોઈ ક્લબ જેવું, સામાન્ય માણસ માટે એમાં સ્થાન ન હોય.
તમારો મુદ્દો સમજાયો છે અને આના પર ઘણી ચર્ચા થઈ છે. જુઓ, વાત કોઈ ખાસ લોકોની નથી, પણ એક પ્રકારની સજ્જતાની છે. જેમ શાસ્ત્રીય સંગીતનો સૂક્ષ્મ આનંદ માણવા માટે કાનને કેળવવા પડે, એના વિશે થોડું જાણવું પડે, સાંભળવાનો અભ્યાસ કરવો પડે.
હા, એ વાત સાચી.
બસ એમ જ, કાવ્યના ઊંડા અર્થો, એના વ્યંગ્યાર્થને પામવા માટે હૃદય અને બુદ્ધિની પણ એક પ્રકારની કેળવણી, એક સજ્જતા જરૂરી છે. એનો અર્થ એવો બિલકુલ નથી કે સામાન્ય વાચક કંઈ જ ન સમજે. એ વાચ્યાર્થ તો સમજે જ છે, કદાચ થોડો ઘણો વ્યંગ્યાર્થ પણ પામે, પણ એની પૂરેપૂરી ગહનતા અને સુંદરતાનો અનુભવ કરવા માટે કાવ્ય સાથેનો થોડો પરિચય, સંવેદનશીલતા, કવિ શું કહેવા માંગે છે એ દિશામાં વિચારવાની વૃત્તિ, જેને કવિ વિવક્ષા કહેવાય, એ બધું મદદરૂપ થાય છે.
એટલે કે એ કોઈ જન્મજાત લાયકાત નથી, પણ કેળવી શકાય એવી રસિકતા છે.
હા, અને એ પણ યાદ રાખવું જોઈએ કે આ વ્યંગ્યાર્થ સાવ હવામાંથી નથી આવતો, એ મન ફાવે તેવો નથી હોતો. એ આખરે તો એ શબ્દ, એ અર્થ, એ વાક્ય અને એના સંદર્ભ સાથે જોડાયેલો જ હોય છે. તમે ગમે તે શબ્દમાંથી ગમે તે વ્યંગ્યાર્થ ન કાઢી શકો. એટલે એક રીતે જોઈએ તો જેમ વાચ્યાર્થ સમજવા માટે શબ્દ અને અર્થ વચ્ચેનો એક સામાજિક કરાર, એક સંકેત કામ કરે છે,
હા,
એ વસ્તુલક્ષી પણ નથી.
આ બહુ રસપ્રદ સંતુલનની વાત છે. ભાષાનું જ્ઞાન, સાંસ્કૃતિક સમજ, ભાવનાત્મક સૂઝ અને અનુભવ, આ બધું ભેગું મળે ત્યારે વ્યંગ્યાર્થ પકડાય. હવે આપણે આચાર્ય મમ્મટનો ઉલ્લેખ કરીએ. કાવ્યશાસ્ત્રમાં એમનું નામ બહુ મોટું છે. એમણે આ વ્યંજના વિશે શું કહ્યું છે? એમનો શું મત છે?
હા, આચાર્ય મમ્મટનો કાવ્ય પ્રકાશ ગ્રંથ તો કાવ્યશાસ્ત્રનો આધારસ્તંભ ગણાય. એમણે છે ને વ્યંજનાની સીધી વ્યાખ્યા નથી આપી, પણ એમણે એક બહુ મહત્વનું કામ કર્યું. એમણે ખૂબ ભાર દઈને એ સાબિત કર્યું કે લક્ષણા શક્તિને બરાબર સમજવી હોય અને ખાસ કરીને લક્ષણા શા માટે વપરાય છે એના પ્રયોજનને સમજવું હોય તો વ્યંજના નામની એક અલગ ત્રીજી શક્તિ માનવી જ પડે, એના વગર ચાલે જ નહીં.
એટલે એમણે વ્યંજનાની જરૂરિયાત સાબિત કરી.
બરાબર. એમના મતે લક્ષણાના પ્રયોજનનું બોધ વ્યંજના સિમય થઈ જ શકે નહીં. આ તર્કથી વ્યંજનાનું અસ્તિત્વ સિદ્ધ કરીને તેઓ સીધા વ્યંજનાના પ્રકારો કયા કયા છે અને એના ઉદાહરણો શું છે એની ચર્ચા કરવા લાગે છે.
અચ્છા.
પણ મમ્મટનો જ એક બીજો નાનો ગ્રંથ છે, શબ્દ વ્યાપાર વિચાર, એમાં તેઓ થોડા વધારે સ્પષ્ટ રીતે વાત કરે છે. ત્યાં તેઓ કહે છે કે જેમ શબ્દ સંકેત વડે વાચ્યાર્થ આપે અને મુખ્યાર્થ બાદ વગેરે સંજોગોમાં લક્ષ્યાર્થ આપે, તેમ એ જ શબ્દ પ્રતિભા, વિદગ્ધતા અને પ્રકરણની મદદથી વ્યંગ્યાર્થને પ્રગટ કરે છે.
પ્રતિભા, વિદગ્ધતા, પ્રકરણ, આ શબ્દો સમજાવશું?
હા. પ્રતિભા એટલે એક પ્રકારની સહજ સૂઝ, કલ્પના શક્તિ. વિદગ્ધતા એટલે સંસારનો ઊંડો અનુભવ, દુનિયાદારીની સમજ, અને પ્રકરણ એટલે સંદર્ભ, કોન્ટેક્સ્ટ. એટલે મમ્મટ પણ આડકતરી રીતે જ એ જ કહે છે કે વ્યંગ્યાર્થને સમજવા માટે ખાલી શબ્દકોશનું જ્ઞાન પૂરતું નથી, એના માટે સૂઝ, અનુભવ અને સંદર્ભનું જ્ઞાન પણ ખૂબ જરૂરી છે.
સરસ. તો હવે આટલી બધી વાતચીત પછી આખી વાતનો સાર શું કાઢી શકીએ? વ્યંજના એટલે શું ટૂંકમાં, અને એ આટલી મહત્વની કેમ છે?
મૂળ વાત એમ છે કે વ્યંજના એ શબ્દ અને અર્થની એક એવી અદ્ભુત શક્તિ છે જે ભાષાને માત્ર માહિતી આપવાનું સાધન નથી રહેવા લેતી, એ ભાષાને જીવંત બનાવે છે. એ વાચ્યાર્થ અને લક્ષ્યાર્થની જે સીધી સપાટી છે એની નીચે રહેલા ઊંડાણ સુધી આપણને લઈ જાય છે. સૂક્ષ્મ ભાવો, છુપાઈ ઇરાદાઓ, સાંસ્કૃતિક પડઘાઓ, ગહન સૂચનો, આ બધું વ્યંજના દ્વારા જ પ્રગટ થાય છે.
એટલે એ ભાષાનું ત્રીજું પરિમાણ છે એમ કહી શકાય?
હા, બહુ સરસ રીતે કહ્યું. એ ભાષાને ઊંડાઈ આપે છે. કવિતાને કવિતા બનાવનાર તત્વ મોટે ભાગે આ જ છે. એ સામાન્ય વાતચીતને પણ ઘણીવાર વધારે અર્થપૂર્ણ બનાવે છે. અને આ વ્યંગ્યાર્થને સમજવા માટે જેમ આપણે વાત કરી, ભાષાનું જ્ઞાન તો જોઈએ જ, પણ એ પૂરતું નથી. એની સાથે સંવેદનશીલતા એટલે કે સહૃદયતા, કલ્પનાશક્તિ એટલે કે પ્રતિભા, અનુભવનું શાણપણ અને સંદર્ભની સમજ, આ બધું જરૂરી બને છે. વ્યંજના વગર ભાષા કદાચ બહુ સપાટ, કદાચ થોડી સૂકી પણ બની જાય. વ્યંજના જ ભાષાના આત્માને, એના અસલી સૌંદર્યને સમજવાની ચાવી છે. એ આપણને શબ્દોની વચ્ચે શું છે અને શબ્દોની પાર શું છે એ જોતા શીખવે છે.
ખરેખર વ્યંજના વગર કદાચ ઘણી ખરી કવિતા અને સાહિત્ય શક્ય જ ન બને. આજની આ સરસ ચર્ચા પછી એક વિચાર મનમાં આવે છે જે કદાચ સાંભળનારાઓને પણ વિચારતા કરી મૂકે. આપણે અત્યાર સુધી વ્યંજનાની વાત મોટે ભાગે કવિતા અને સાહિત્યના ઉદાહરણોથી કરી, પણ શું આ શક્તિ ફક્ત એટલા પૂરતી જ સીમિત છે કે પછી આપણે આપણી રોજબરોજની જિંદગીમાં, સામાન્ય વાતચીતમાં, મિત્રો સાથે, ઘરમાં, ઓફિસમાં અજાણતા જ સતત વ્યંજનોનો ઉપયોગ કરતા હોઈએ છીએ? કોઈ વખાણ કરતું હોય પણ એમાં કટાક્ષ છુપાયેલો હોય, કોઈ ગુસ્સામાં બોલે પણ અંદરથી પ્રેમ હોય, કોઈ સાવ સામાન્ય વાક્ય કે પણ એનો ઇશારો કંઈક જુદો જ હોય, શું આ બધું પણ વ્યંજના નથી? આપણે રોજ જે બોલીએ છીએ એમાં વ્યંજના કેટલી હદે વણાયેલી છે એના પર વિચારવા જેવું ખરું.
આ પ્રસ્તુતિ એકત્ર ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવી છે.